நமோ அரிஹந்தாரம் நமோ சித்தாரம் நமோ ஆயரியாணம் நமோ உவசாயாணம் நமோ லோயே சர்வசாமூலம் மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதமோ கணி மங்களம் குந்த குந்தாரியோ ஜெயநர்மோஸ்து மங்களம் மோக்ஷமார்கஸ்ய நேதாரம் வேதாரம் கர்ம பூவ்ருதாம் ஜ்ஞாதாரம் விஸ்வதத்வானாம் வந்தே தத்குணயாத்ரே. હમણાં આપણે દ્રવ્યગુણ પર્યાયની બહુ સુંદર ચર્ચા, જે આપણે સોલ સાયન્સ ક્લાસમાં આત્માનું શાસન ગ્રંથ ચાલી રહ્યો છે એના માધ્યમથી આપણે સાંભળી. આખું જૈનાગમ કહો કે જૈન ધર્મ કહો કે વસ્તુ સ્વરૂપ કહો, એ બધું દ્રવ્યગુણ પર્યાય જ છે. જો દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજાઈ જાય તો આખા જૈન ધર્મનો સાર આપણને સમજાઈ જાય છે. અને જો જૈન દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ ન સમજાય તો પછી જેટલું પણ આપણે ભણીએ છીએ બધામાં કન્ફ્યુઝન રહ્યા જ કરે છે કે આ શું કહેવા માંગે છે એ ક્યારેય ક્લિયર થતું નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય ગુણાત્મક જે અખંડ એક ત્રિકાળી છે એનું લક્ષ્ય કરીને જીવ પોતાના આત્મિક શાંતિનો અનુભવ કરી શકે છે. અનુભવ થાય છે પર્યાયમાં, પણ લક્ષ્ય કરવાનું કોનું છે કે દ્રવ્ય. આ આખી જે બેલેન્સ આખી સુમેળની વાત છે એ આપણા જિનાગમમાં અને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં ઠેર ઠેર દરેક પ્રવચનોમાં લગભગ ભરેલી હોય છે. હવે આવું કરવા છતાં જે આવો પોતાના આત્માનું લક્ષ્ય નથી કરી શકતા અને પર્યાયમાં જ લીન રહે છે, તો એ પર્યાયમાં લીન જીવો ક્યાં ક્યાં પરિભ્રમણ કરે છે એની ચર્ચા આપણે આ તત્વાર્થ સૂત્રમાં કરી રહ્યા છીએ. આપણે જે બીજો અધ્યાય પહેલા લીધો એ બીજા અધ્યાયમાં આપણે અનેક અપેક્ષાઓ લીધી, એમાં પાંચ પરાવર્તન આપણે જોયા, એમાં ગતિઓ જોઈ, એમાં આપણે જાતિ જોઈ, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આદિ બધી જાતિઓ જોઈ, કયા કયા જાતના શરીરો પ્રાપ્ત કરે છે એ જોયું. આપણે ઘણા અલગ અલગ અપેક્ષાથી પર્યાયથી જીવો કેવા કેવા પ્રકાર ધારણ કરે છે એની ચર્ચા આપણે કરી. હવે અહીંયા જે ત્રીજો અને ચોથો અધિકાર આપણે લીધો છે તો એ કઈ કઈ ભૂમિમાં ઉત્પન્ન થાય છે અને એ ભૂમિમાં એને કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે એનું અહીંયા વર્ણન ચાલી રહ્યું છે. આપણે ત્રીજા અધ્યાયમાં શરૂઆતમાં જે નરકના દુઃખોની વાત આપણે અહીંયા પૂરી કરી હતી લાસ્ટ ક્લાસમાં, આજથી આપણે મધ્યલોકનું સ્વરૂપ જોવાનું શરૂ કરવાનું છે. એ શરૂ કરીએ એની પહેલાં નરકના જે સૂત્ર છે 1-6 એનો આપણે પાઠ કરશું, પછી આગળની વાત આપણે શરૂ કરશું. જે ત્રીજા અધ્યાયનું પહેલું સૂત્ર છે, જે સ્ક્રીન પર ન પડી આવે તો જેની પાસે બુક છે એ જોઈ લે. 7 નરક પૃથ્વીઓનું વર્ણન. રત્ન, શર્કરા, વાલુકા, પંખ, ધૂમ. જો જેની પાસે બુક હોય ને સાથે વાંચતા જજો, કેમ કે આપણને પણ આ થોડું થોડું તો સંસ્કૃત બોલવાની હેબિટ પડે. જો રત્ન, શર્કરા, વાલુકા, પંખ, ધૂમ, તમો, મહાતમઃ, પ્રભાભૂમયો, ઘનાંબુ વાતા, આકાશ પ્રતિષ્ઠા, સપ્તા અધો અધઃ. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા, આ ત્રણ, આ 7 નામની ભૂમિઓ છે જે એકની નીચે એક છે. પછી 3 વાતવલયો છે, ઘનવાતવલય, ઘનોદધિ વાતવલય અને તનુવાતવલય, અને એની નીચે આકાશ છે. બીજું સૂત્ર, આ 7 પૃથ્વીમાં બીજોની સંખ્યા. તાસુ ત્રિંશત, પંચવિંશતિ, પંચદશ, દશ, ત્રી, પંચોનેક, નરક શત સહસ્ત્રાણી, પંચ ચૈવ યથાક્રમ. એમાં બિલોની સંખ્યા કેટલી છે કે 30 લાખ, 25 લાખ, 15 લાખ, 10 લાખ, પછી 3 લાખ, 1 લાખમાં 5 ઓછા અને છેલ્લામાં 5, એટલા બિલોની સંખ્યા છે. આગળ જો ત્રીજું સૂત્ર, નારકીઓના દુઃખોનું વર્ણન. નરકા નિત્ય અશુભતર લેશ્યા, પરિણામ દેહ વેદના વિક્રિયા. કે જે નારકી જીવો છે એમને નિત્ય અશુભતર લેશ્યા હોય છે, એમને પરિણામ એટલે કે ત્યાં પુદ્ગલોનું પરિણામ પણ અશુભ હોય છે, એમના દેહ વિચિત્ર હોય છે, ત્યાં એમને વેદનાઓનો સહન કરવી પડે છે અને વિક્રિયા હોય છે. આગળ જો ચોથું સૂત્ર, નારકીઓ એકબીજાને દુઃખ આપે છે તો પરસ્પરો દીરિત દુઃખ, હા નારકી એકબીજાને પરસ્પર દુઃખ જ આપે છે. પાંચમું સૂત્ર, વિશેષ દુઃખ, સંક્લિષ્ટા અસુર દીરિત દુઃખાશ્ચ પ્રાક ચતુર્વ્યાહ. જે સંક્લેશ પરિણામ વાળા અસુર કુમાર જાતિના જીવો છે એ પ્રાક ચતુર્વ્યાહ એટલે ચતુર્થી પહેલા, એટલે કે પહેલી ત્રણ નરકોમાં જઈને નારકીઓને એકબીજાને લડાવીને દુઃખ ઉત્પન્ન કરાવે છે. અસુર કુમાર એટલે ભવનવાસી દેવ. હવે જો છઠ્ઠું, નરકના ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રમાણ, તેશ્વ એક ત્રી સપ્ત દશ સપ્તદશ દ્વાવિંશતિ ત્રય ત્રયસ્ત્રિંશ સાગરોપમા સદ્વાના પરાસ્થિતિ. એમની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? એક સાગર, ત્રણ સાગર, સાત સાગર, દસ સાગર, સત્તર સાગર, બાવીસ સાગર અને તેત્રીસ સાગરોપમની એમની સ્થિતિ છે. ચાલો આટલા આપણે નરકનું કે અધોલોકનું વર્ણન આપણે જોયું. હવે આગળ આપણે સાતમું સૂત્ર જોઈએ, મધ્યલોકનું વર્ણન. જો મધ્યલોકનું વર્ણનમાં આપણે સાતમું સૂત્ર જોવાનું શરૂ કરીએ એની પહેલા સ્ક્રીન ઉપર આપણે જરા સમજી લઈએ કે મધ્યલોક કોને કહેવાય છે. હવે સબસે પહેલા વો ચાર્ટ નિકાલવા, જો આ જે ચાર્ટ છે આપણી સામે પહેલો ચાર્ટ, એમાં આપણે નીચેના ભાગમાં જે અલગ અલગ કલરમાં લેયર્સ બનાવ્યા છે એ સાત પૃથ્વીઓ છે જેનું વર્ણન આપણે જોયું. ઉપરના ભાગમાં ખાલી છે, કઈ દેખાડ્યું નથી ને? હા ભૈયા, એ અનફ્રીઝ કરી દીધું, એ વાળો, એ વાળો. ઉપરના ભાગમાં જે ઉર્ધ્વ લોક છે ત્યાં ખાલી છે. એ ખાલી કેમ છે? કેમ કે ત્યાં દેવોના વિમાનો છે, એની ચર્ચા આપણે પછી કરશું, પણ એમાં હમણાં ઉપર વર્ણન બતાવ્યું નથી. હવે એ બે ની વચમાં તમે સેન્ટરમાં જોશો ને તો તમને આમ થોડું ગોળ 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 જેવું બતાવેલું છે, એકદમ સેન્ટરનો ભાગ. અને ચાર ઊભી લાઈન છે જે ત્રસ નાડી છે, તો સેન્ટરમાં જે ત્રસ નાડી જેટલો વાઇડ એરિયા અને હાઈટમાં ફક્ત સુમેરુ પર્વત જેટલું, એને કહેવાય છે મધ્યલોક. ફરીથી જો ઉપર છે સાત રાજુ, નીચે છે સાત રાજુ, હવે મધ્યલોકની ઊંચાઈ કેટલી છે? 1,40,000 યોજન જેટલી મેરુ પર્વતની ઊંચાઈ એટલી મધ્યલોકની ઊંચાઈ છે, 1,40,000 યોજન. એ 1,40,000 યોજનમાં જે નીચેના 1,000 યોજન છે એ પૃથ્વીની અંદર છે. જેવી રીતના આપણે ફાઉન્ડેશન કરીએ ને બિલ્ડિંગનું, એવી રીતના મેરુ પર્વતનું ફાઉન્ડેશન છે 1,000 યોજન, એ જે જમીનની અંદર છે. અને બાકીના 99,040 યોજન એ ઉપર છે. તો એ જે નીચેના ભાગના સાત રાજ્યોમાંથી 1,000 યોજન કાઢી નાખો અને ઉપરના ભાગના સાત રાજ્યોમાંથી એ 99,040 યોજન કાઢી નાખો, તો એ જે વચમાંનો 1,40,000 યોજન છે એ મધ્યલોક છે. એની ઉપર ઉર્ધ્વ લોક, એની નીચે અધોલોક. આટલું ક્લિયર બધાને? અચ્છા, મધ્યલોક વિડ્થમાં કેટલું છે? આમ જોવા જઈએ તો પૂરું 7 રાજુ બાય 1 રાજુ, ત્યાં જો ત્યાં થિકનેસ 1 રાજુ જેટલી જ છે, કેમ કે કમર જેવો થઈને એરિયા છે ને, ત્યાં તો 1 રાજુની જ થિકનેસ છે અને ડેપ્થ 7 રાજુની છે. એટલે આમ મધ્યલોક જોવા જઈએ તો 7 રાજુ બાય 1 રાજુ બાય 1,40,000 યોજન, બરાબર 3 ડાયમેન્શનલ જોવા જઈએ તો. પણ જે બાકીનો એરિયા છે ત્રસનાડીથી બહારનો, ત્યાં લગભગ કંઈ છે જ નહીં, ત્યાં તો એકેન્દ્રીય જીવો ત્યાં રહે છે. તો એટલે મુખ્ય રીતે મધ્યલોક ક્યાં રહેલું છે? કે જે સેન્ટરમાં ત્રસનાડી 1 રાજુ બાય 1 રાજુ બાય 1,40,000 યોજન જેટલી હાઈટ, એટલું મુખ્ય રૂપે એ મધ્યલોક છે, બરાબર. હા ભૈયા, હવે આપ નીચે આવીએ થર્ડ ચાર્ટ. હા, એમાં જે ગોળ ગોળ બતાવ્યું છે ઇન્ડિકેટિવ છે, પણ એ ત્રણ નાડી જેટલું સમજી લેવું. હવે આપણે વધારે ડિટેલમાં જોશું નેક્સ્ટ સ્લાઇડમાં. ઉસકે નીચે એક વાર. હવે જો આમ એક રાજુ બાય એક રાજુની આખી સાઇઝ ટુ ડાયમેન્શન ડ્રો કરેલું છે. ટુ ડાયમેન્શન એટલે ખ્યાલ આવે ને, આપણે આર્કિટેક્ટ ડ્રોઈંગ કરીએ તો અમુક ખાલી ઇન્ડિકેટિવ હોય અને અમુક સાઇઝના પ્રમાણે માપ લઈને ડ્રો કરેલા હોય. હવે મધ્ય લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. એ અસંખ્યાત દ્વીપ સમુદ્ર કેવા છે કે એની સાઇઝ ડબલ 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 થતી જાય છે. હવે ઊંધેથી તમે જુઓ, ઊંધેથી સેન્ટરથી ડબલ ડબલ થતી જાય, તો ઊંધેથી જુઓ તો હાફ 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 થતી જાય છે, બરાબર કે નહીં? તો આ સેન્ટરનું વન રાજુ બાય વન રાજુ છે. હવે હાફ 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 થવું હોય તો સૌથી બહારનો જે હોય એ બધા કરતા ડબલ હોવો જોઈએ, બરાબર કે નહીં? સૌથી બહારનું છે સ્વયંભુ રમણ સમુદ્ર, જે આખો ગોળમાં બ્લુ ઓશન દેખાડેલું છે. તે એના ચાર ખૂણામાં ચાર ભૂમિઓ છે, એને કહેવાય છે ચતુષ્કોણ ભૂમિ. એ પણ મધ્ય લોકનો જ ભાગ છે. હવે એની શું વિશેષતા છે આપણે જોશું પાછો જયારે આવશે ત્યારે. અત્યારના મારે તમને બતાવવું તો શું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે ઇટ ઓલમોસ્ટ ઓક્યુપાઈઝ હાફ ઓફ ત્રસનાડી. ખ્યાલ આવે છે? આ બાજુ 1/4 અને આ બાજુ 1/4, બાકી અસંખ્યાત દ્વીપ સમુદ્ર અડધા ભાગમાં જ છે, અંદર વચ્ચે. ખ્યાલ આવ્યો? હવે એમાંથી પાછો સ્વયંભૂ રમણ દ્વીપ કાઢી નાખો, જે વચમાં આવેલો જે પર્વત દેખાડ્યો છે એ પર્વતને ઇગ્નોર કરો ફોર ટાઈમ બી, અને આખી થિકનેસ લઈ લો. તો આખી થિકનેસ જો આપણે લઈએ તો જેટલું બચ્યું, ખાલી હાફ રાજુ જ બચ્યું ને, એનું પણ 1/4, એટલે 1/8 અને 1/8 એટલું આ બાજુથી નીકળી ગયું. એટલે હવે ખાલી 1/4 રાજુ બચ્યું જેની અંદર અસંખ્યા દ્વીપ સમુદ્ર છે. ખ્યાલ આવે છે કે નહીં? ફરી ઇમેજિન કર્યું એમ આ ટુ ડાયમેન્શન ડ્રો કરેલું છે. એટલે હવે તમે જોતા જશો જેમ જેમ એની અંદરનો સમુદ્ર લઈએ, એના પછીનો દ્વીપ લઈએ, એના પછીનો સમુદ્ર, એના પછીનો દ્વીપ, પછી તો આપણે ડ્રો કરી શકીએ એવું જ નથી. ત્રણ દ્વીપ સમુદ્રથી પછી ડ્રો કરી શકાય એવું નથી, કેમ કે ધેટ બીકમ્સ સો માઇન્યુટ. ખ્યાલ આવે છે? એટલે અસંખ્યાત દ્વીપ સમુદ્રમાંથી જે ત્રણ ચાર દ્વીપ સમુદ્ર છેલ્લા કાઢી નાખો તો બાકી બધું તમ બિંદુ સમાન છે એક ડ્રોઈંગમાં. ખ્યાલ આવે છે? એટલે આ જે બધું ડબલ ડબલ થતું જાય છે એ ડાયમેન્શનનો રિયલ ઇમ્પેક્ટ શું છે એ મારે તમને અહીંયા બતાવવું છે. બહારની વાત કરો છો કે અંદર? અંદર હા, એ સ્વયંભૂ રમણ દ્વીપ છે. આખું અંદર બહાર બેવ બાજુ, પર્વતની બેવ બાજુ. એ પર્વતનું સિગ્નિફિકન્સ છે શું છે એની વાત આપણે પછી કરીશું. હા, એ આખું ગ્રીન પોર્શન છે, સ્વયંભૂ રમણ દ્વીપ છે. એ સ્વયંભૂ રમણ પર્વત જે છે એની બહારની સાઈડ એ પાછી કર્મભૂમિની વ્યવસ્થા છે, અને એની અંદરની સાઈડ એ જગન્ય ભોગ ભૂમિની વ્યવસ્થા છે. અન્ટિલ અડી દ્વીપ સુધી, જે માનુષોત્તર પર્વત છે, માનુષોત્તર પર્વતની બહાર અને સ્વયંભૂ રમણ પર્વતની અંદર, એ આખા ત્યાં જગન્ય ભોગ ભૂમિ રૂપ વ્યવસ્થા છે. આખી એની ચર્ચા પછી કરશું જયારે આવશે ત્યારે, હમણાં એની વાત નથી કરી. હમણાં તો એટલું સમજો કે આપણે દ્વીપ સમુદ્રને જે સમજીએ છીએ તો એ કેટલા દ્વીપ સમુદ્ર છે. અચ્છા, લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી કે કેટલા દ્વીપ સમુદ્ર છે, સંખ્યા કોઈને યાદ છે? મેં નંબર પણ કીધો હતો. દ્વીપ સમુદ્ર અસંખ્યાત છે એ બરાબર, પણ અસંખ્યાત એટલે કેટલા અસંખ્યાત? કોઈ કઈ બોલે છે? 14 point something? નહીં, એ ત્યાંથી વધારે, એ બરાબર છે. 10:46 થી વધારે. જો આપણે લાસ્ટ જ પેરેગ્રાફમાં આપણે જે સાતમું સૂત્ર છે એની ઉપરના પેરેગ્રાફમાં જ ત્યાં સાગરનું માપ વાંચ્યું. એ સાગર, એક સાગર એટલે કેટલું કે 10 કોડા કોડી પલ્લ્યોપમ, એવું આપણે જોયું હતું ને. એક સાગર એટલે 10 કોડા કોડી પલ્લ્યોપમ. હવે આપણે માપ કેવી રીતના કાઢ્યું હતું કે એક યોજન ગોળ અને એક યોજન ઊંડો, એ ખાડો ખોદીને ઓલા જે ઉત્તમ ભોગભૂમિના ઘેટાના વાળ અંદર ભર્યા હતા, 100 વર્ષમાં એક કાઢ્યું, તો એ જે 46 અંક પ્રમાણ એટલા વાળની સંખ્યા આવી. સો વર્ષમાં એક કાઢ્યું એટલે 48 અંક પ્રમાણ વર્ષો થયા. આટલા જે વર્ષો છે એને અસંખ્યાત વર્ષોના સમયોથી ગુણા કરે. આ જે 48 અંક પ્રમાણ આવ્યું એને કહેવાય વ્યવહાર પલ્ય. એ વ્યવહાર પલ્યને અસંખ્યાત વર્ષોના સમયોથી ગુણા કરે એટલે આવે છે ઉદ્ધાર પલ્ય. અને ઉદ્ધાર પલ્યને અસંખ્યાત વર્ષોના સમયોથી ગુણા કરે એટલે આવે અધ્ધા પલ્ય. અને અધ્ધા પલ્ય 10 કોડા કોડી એટલે એક સાગર. બરાબર, આ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ થઈ હતી. હવે આમાં જે વચમાં ઉદ્ધાર પલ્ય આવ્યું ને, 48 અંક પ્રમાણ જે સંખ્યા હતી એને અસંખ્યાત વર્ષોના સમયોથી ગુણે, અને જે સંખ્યા આવે એટલા વર્ષોના સમયો, એટલા દ્વીપ સમુદ્ર આ મધ્ય લોકમાં છે, 25 કોડા કોડી ઉદ્ધાર પલ્ય. ખ્યાલ આવે છે? જો કદાચ કોઈ સાંભળ્યું હોય તો તમારે રિફ્રેશ થશે, ન સાંભળ્યું હોય તો બ્રીફલી કહું છું, જેટલું સમજાય એટલું સમજો. એક બીજી આ અસંખ્યાત ગણવાની એક બીજી મેથડ આવે છે ગોમંતસારમાં, પર્યાપ્તિ અધિકારમાં છે, ત્યાંથી વાંચ્યું. સમજો કે ચાર ખાડા કરવાના. કેટલા ખાડા? કે ચાર. જંબુદ્વીપ જે છે ને, 1 લાખ યોજન, 1 લાખ યોજન ડાયામીટર અને 1000 યોજન ઊંડા, એટલા ખાડા કરો, ચાર. ખ્યાલ આવ્યો? હવે એ ખાડાઓમાં સરસોના દાણા આવે ને, જે રાઈના દાણા સમજો, એને શિખાઉ ભરી દેવાના. શિખાઉ એટલે કે આખું માઉન્ટેન જેવું થઈ જાય. હવે એક દાણો બી નાખો તો લસરીને પડી જાય બહાર, ચલો છલ એવી રીતના ભરી દો. બરાબર, હવે જે સરસોના દાણા આવ્યા તો પહેલો દાણો હવે લઈને, સમજો કોઈ દેવ વિમાનમાં જઈ રહ્યું છે, પહેલો દાણો લઈને એને લવણ આમાં જંબુદ્વીપમાં નાખ્યો, બીજો દાણો લઈને લવણ સમુદ્રમાં નાખ્યો, ત્રીજો દાણો લઈને ધાકીખંડમાં નાખ્યો, ચોથો દાણો લઈને કાળો નદી સમુદ્રમાં નાખ્યો. એમ કરતા કરતા એ દાણા નાખતા ગયા અને જ્યાં પહેલો ખાડો હતો જે જંબુદ્વીપ વાળો એ પૂરો થયો, અને છેલ્લો સરસોનો દાણો જે દ્વીપ કે જે સમુદ્રમાં નાખ્યો એ દ્વીપ કે સમુદ્રમાં હવે બીજો ખાડો ખોદ્યો, એટલા દ્વીપ, એ જે દ્વીપ સમુદ્રનું જે ડાયામીટર હોય એટલું ડાયામીટર અને 1000 યોજન ઊંડો. ખ્યાલ આવે છે? હવે એને ફરીથી પાછું સરસોથી ભરી દો, મોટા અલારે ડાયમેન્શન. ખ્યાલ આવે? અને આ સેકન્ડ પ્રોસેસ કર્યો ને આપણે, ફર્સ્ટ ટાઈમ થઈ ગયું, સેકન્ડ કર્યું એટલે ઓલા ચાર હતા ને, એ બી સી અને ડી, હવે એ નું ડાયમેન્શન વધતું જશે. બી સી અને ડી આર કોન્સ્ટન્ટ, 1 લાખ યોજન વાળા છે. જે એકવાર આપણે આ દાણાનું પ્રોસેસ કર્યો, ઊંડાણ પણ બધામાં સેમ છે, બધામાં 1000 યોજન છે. એકવાર આજે પ્રોસેસ કર્યો તો બી માંથી એક દાણો કાઢીને ફેંકી દેવાનો. બરાબર, હવે જે મોટું દ્વીપ થયો એને ફરીથી સરસોથી ભરો, અને છેલ્લો દાણો જ્યાં નાખ્યો હતો ને એનાથી આગળ હવે દાણાઓ નાખતા જાઓ પાછા, એટલે પાછો પહેલો દાણો, બીજો દાણો, ત્રીજો દાણો. ત્યાં દાણા નહીં નાખવાના. હા, સમજો, ઇમેજિન કરો કે પહેલા ખાડામાં ખાલી 5 દાણા હતા. ઇમેજિન કરો, તો પહેલો આપણે નાખ્યો જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, ધાકીખંડ, કાળોદરી સમુદ્ર, પુષ્કરદ્વીપ, એ ખાલી થઈ ગયો. એટલે હવે બીજો ખાડો કર્યો પુષ્કરદ્વીપની સાઈઝનો અને 1000 યોજન ઊંડો. હવે એની અંદર 700 દાણા, 5 થી તો વધારે આવશે ને, સમજો 25 આવ્યા. તો આપણે લઈને હવે શરૂઆત કરી પુષ્કરદ્વીપની આગળ, પુષ્કર સમુદ્ર, પછી ધ્રુતવર દ્વીપ, ધ્રુતવર સમુદ્ર, શિરવર દ્વીપ, શિરવર સમુદ્ર, એમ કરતા કરતા આગળ આગળ નાખતા જાઓ. હવે જે પૂરું થશે, છેલ્લા સુધી પહોંચશું જ નહીં ક્યારે, હજી તો ત્યાં સુધી પહોંચશું જ નહીં, ચિંતા ના કરો. જો સમજો પહેલામાં 5 હતા ને, બીજામાં 25 થયા, એટલે ટોટલ 30મા દ્વીપ સુધી પહોંચ્યું. બરાબર, કે 30મો દ્વીપ કે 30મો સમુદ્ર, ત્યાં પાછો બીજો ખાડો કર્યો અને એને પાછું કરતા જાઓ, હવે દ્વીપ સમુદ્રની સંખ્યા છે 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય, એટલે અસંખ્ય 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 દ્વીપ સમુદ્ર છે. ખ્યાલ આવે કે નહીં? આપણે તો આ ચારેય ખાડાઓ પૂરા થઈ જાય ત્યારે સમવેર ઇન ધ મિડલ ઓફ મધ્યલોક હશું આપણે. અને ઈ જે સૌથી મોટો દ્વીપમાં જેટલી સરસોની સંખ્યા આવે એને સૌથી જગન્ય અસંખ્યાત કહેવાય છે. આપણે જોયું ને કે પલ્યમાં જ અસંખ્યાતા અસંખ્યાતા અસંખ્યાત નંબર આવે છે. આ તો જગન્ય અસંખ્યાત, એટલે સ્વયંભૂ સુધી પહોંચશું જ નહીં ક્યારે. આ ખ્યાલ આવે છે કે નહીં? આ ગણતરી કરવાની પદ્ધતિ છે. અસંખ્યાત સંખ્યા એટલી મોટી છે કે એને તમે 5 × 5 કે 25 × 25 આંકડાથી ન કરી શકો, કેમ કે અસંખ્ય છે. તો એને ઉપમાથી જ ગણવું પડે, સમ કાઇન્ડ ઓફ કોરિલેશન તમારે કરવું પડે. એટલે આ કોરિલેશન કરવાની એક પદ્ધતિ બતાવે. મારે કહેવાનો મતલબ શું હતો કે આ મધ્યલોકમાં દ્વીપ સમુદ્ર કેટલા છે એની મહિમા મારે બતાવવી છે. અહીંયા મધ્યલોકમાં કેટલા દ્વીપ સમુદ્ર છે? તો અસંખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. અને સંખ્યામાં કહેવું હોય તો 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય એની સંખ્યા છે. હા, નંબર યાદ રાખજો, ક્યારેક કામ આવે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, જો આપણે 3 પ્રકારના પલ્ય જોઈએ, વ્યવહાર પલ્ય, ઉદ્ધાર પલ્ય અને અદ્ધા પલ્ય. જેટલું પણ સાગરોપમ કે પલ્યોપમ આદિના આયુષ્યમાં આપવામાં આવે ને, ભોગભૂમિમાં 3 પલ્યનું આયુષ્ય, અથવા દેવોના અને નારકીઓના સાગરોપમનું આયુષ્ય, એ બધું અદ્ધા પલ્યમાં છે. સૌથી મોટામાં મોટું પલ્ય ખ્યાલ આવે. ઉદ્ધાર પલ્યમાં ખાલી આ મધ્યલોકના દ્વીપ સમુદ્ર સિવાય બીજી કોઈ સંખ્યામાં અપાતી નથી. એ સંખ્યા જેટલી છે કે મીડિયમ સંખ્યા છે, મીડિયમ અસંખ્યા આપે છે. એટલે એની સંખ્યા એ ઉદ્ધાર પલ્યમાં માપવામાં આવે છે. બીજું જો કોરિલેશન કરવું હોય તો થોડું એ સમજો. આપણે હમણાં જ આખી ગણતરી કરી ને, અને ગણતરી કર્યા પછી જે જગન્ય અસંખ્યાત સંખ્યા આવી, એ જગન્ય અસંખ્યાત રેસ્ટુ એ સેમ નંબર કરો, જગન્ય અસંખ્યાત રેસ્ટુ સેમ અસંખ્યાત. અને જે સંખ્યા આવે એને એક આવલી કહેવાય છે. નામ તો સાંભળ્યું છે ને, આવલી. આવલી એટલે એક આવલીમાં અસંખ્ય સમય હોય છે, અને એવી એક સેકન્ડમાં સંખ્યાત હજાર કરોડો આવલીઓ હોય છે. એટલે સમય કેટલો સૂક્ષ્મ છે વિચાર કરો. તો જેટલું આપણે અત્યારના દ્વીપ ગણ્યા આટલા બધા દ્વીપો, અને એને રેસ્ટુ એક નંબર કરો એટલા બધા સમયો એક આવલીમાં છે. આ તો બધું એક આપણને ખાલી ભાવ આવે કે વસ્તુ કેટલી સૂક્ષ્મ છે અને કેટલી અગાધ છે, એના માટે આ ગણિત થોડું મેં તમને કીધું. ચાલો આપણે આવી જઈએ. વાત શું ચાલે છે કે આપણે મધ્યલોકનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. એ મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. હવે અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, અને શબ્દો તો સંખ્યાત જ છે ને આપણી પાસે, તો અસંખ્ય દ્વીપના નામ ક્યાંથી કાઢશું? ક્વેશ્ચન સમજાય છે? તો જો ઘણા દ્વીપ અને સમુદ્રના નામ રિપીટ થાય છે, કરવા જ પડે ને. તમારી પાસે ઓપ્શન જ નથી, એટલા વર્ડ્સ કે એટલા શબ્દ જ નથી જેટલા દ્વીપ સમુદ્ર છે. પણ આપણી પાસે અમુક જે દ્વીપ સમુદ્ર, તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો ને તો લગભગ આગળના 16 અને છેલ્લા 16 એટલા જ નામ આપણી પાસે છે. જે નંદીશ્વર દ્વીપ 8મો દ્વીપ કહેવાય, પછી આપણે રુચિકોર દ્વીપ, કુંડલવર રુચિકોર આદિ 13મો દ્વીપ, 16 સુધીના નામ આપણી પાસે છે શાસ્ત્રમાં. અને છેલ્લેથી 16 ગણો, સ્વયંભૂ રમણથી લઈને બેક કરો, તો એ પણ 16 નામ આપણી પાસે છે. એ નામોની ચર્ચા આપણને આવશે ક્યારેક, તો હું વાંચશું. અત્યારનો જો આપણે 7મું સૂત્રમાં છે કે અમુક દ્વીપ સમુદ્રના નામ, તો કેટલું કીધું છે. જો મધ્યલોકનું વર્ણન, કેટલાક દ્વીપ અને સમુદ્રોના નામ, જો સૂત્ર વાંચે. જંબુદ્વીપ લવણો ઉદય શુભ નામનો દ્વીપ સમુદ્ર. આ મધ્યલોકમાં સારા સારા નામ વાળા જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વગેરે સમુદ્રો છે. ખ્યાલ આવે? આ તો સિમ્પલ છે, આ બધા સૂત્ર બહુ સિમ્પલ છે, એટલે આપણે ખાલી વાંચતા જઈએ. જો ટીકા, સર્વથી વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે, જેમાં આપણે અને શ્રી સિમંદર પ્રભુ વગેરે રહીએ છીએ. જો એક વસ્તુ મને એ પણ તમને ધ્યાન દોરવું છે કે અત્યારના આપણે પુણ્યનો ઉદય કેટલો છે એનો પણ વિચાર કરતા જ છે. આ તો ખાલી ભૌગોલિક રચના છે અને આવી ભૂમિ છે, દ્વીપ સમુદ્ર છે, ખાલી એમ વિચાર ના કરતા. આ બધી જગ્યાએ જીવો ઉત્પન્ન થાય છે અને એ જે જીવો ઉત્પન્ન થાય છે તે કયા કયા ઉદયો સહિત ઉત્પન્ન થાય છે. આપણે 7 પૃથ્વીઓ જોઈ રહી છે જે 7 રાજુમાં છે. 7 રાજુ ક્યાં અને આ 1,00,000 યોજન ક્યાં, બરાબર? આપણે જોયું ને મધ્ય લોકમાં આટલા દ્વીપ સમુદ્ર છે, બધું મળીને એક જ રાજુ થાય છે. આટલું 1,00,000 ને ડબલ કરો, 2,00,000, 2,00,000 ને ડબલ કરો, 4,00,000, 4,00,000 ને ડબલ કરો, 8,00,000, આવી રીતના ડબલ 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 કરતા જાઓ અસંખ્યાત વાર. હા, કેમ કે 25 કોડાકોડી ઉદ્ધારપલ્લીય દ્વીપ સમુદ્ર છે, એટલે અસંખ્યાત વાર ડબલ કરો ત્યારે જઈને એક રાજુ પૂરું થાય. એવી 7 રાજુ ખાલી નરક છે અને ઉપર આવેલો ઓલમોસ્ટ 7 રાજુ સુધી સ્વર્ગ છે. તો જે મનુષ્ય અને ટીરિયન્સને ઉત્પન્ન થવાની જગ્યા કેટલી છે? 7,50,000. એમાં પણ ટીરિયન્સ ચલો આખા લોકમાં એકેન્દ્રીય ફેલાયેલા છે. મનુષ્ય ક્યાં ઉત્પન્ન થાય છે? ત્રસનાળીમાં પણ ફક્ત 2.5 દ્વીપમાં જ, ખાલી 2.5 દ્વીપમાં. તો વિચાર કરો કે જાણે ઓલું બોર્ડ હોય ને, આપણે ઓલું ડાર્ટ રમીએ ને, ઓલું બોર્ડ હોય ને જે કોન્સન્ટ્રિક હોય અને વચમાં આપણે ગોળ, વચમાંના ગોળમાં આપણે ડાર્ટ મારવું છે, તેમ સમજો આ આખો લોક છે એ તમારું બોર્ડ છે અને વચમાંના 2.5 દ્વીપ કેવા છે એ, અને એ પણ ઓલું જે ગોળ હોય ને તેનું વચ્ચેનું હોય એ કમસે કમ 1/2 ઇંચ, 1 ઇંચનું તો હોય મોટું જરાક, કે જ્યાં ઓલા ડાર્ટ લાગી શકે. આ વિચાર કરો, 7 રાજુની અંદર વચ્ચેની જગ્યા કેટલી છે? ખાલી 45,00,000 યોજન જ. એમાં પછી સમુદ્ર કાઢી નાખો એટલે ખાલી જે દ્વીપ બચ્યા એટલું જ. અને એમાં આપણે જાણે ડાર્ટ મારીને મનુષ્ય બહુ ધારણ કર્યો, વિચાર કરો કેટલું અઘરું છે. ક્ષેત્રની અપેક્ષા બી કેટલું અઘરું છે, કાળની અપેક્ષા કેટલું અઘરું છે, આપણા આયુષ્ય કેટલા નાના છે, ક્યાં 50-100 વર્ષ અને ક્યાં સાગરોપમ, ક્યાં અસંખ્યાત અસંખ્યાત વર્ષો, કોઈ કમ્પેરિઝન જ નથી. ત્યાં દેવલોકમાં આપણને ઘણી વાર વિકલ્પ આવે ને કે અહીંથી કોઈ લોકો જાય છે, મૃત્યુ પામીને જાય છે, આપણને જોવા કેમ નથી આવતા પાછા કે મારા પરિવારજનોનું શું થયું? કોઈને વિકલ્પ નહીં આવતો હોય કે મારા જે નિકટવર્તી કોઈ મિત્ર કે પરિવારજન અહીંથી ગુજરી ગયા, સમજો દેવગતિમાં ગયા, તો પાછા એકવાર જોવા તો આવે કે નહીં કે ભાઈ હેમ કેમ છે કે નહીં, કઈ તકલીફ તો નથી ને? તો કોઈ કેમ નથી આવતું જોવા? આવી શકે, આવવામાં કઈ નથી, આવતા નથી આ કાળમાં. એટલે પંચમ કાળમાં વૈમાનિક દેવો આવતા નથી. બીજા 3 આવી શકે છે, હજી જ્યોતિષી અને વ્યંતર ને બધા આવી શકે આવું હોય તો, પણ નથી આવતા. અરે ત્યાંનો કાળ એવો છે કે અહીંયા આપણા 50-100 વર્ષ તો જાણે માપ બંધ કરીને આમ ચાલુ થાય ને ત્યાં, તો ત્યાં એટલો કાળ ફાસ્ટ જાય છે અને ત્યાંના આયુષ્ય એટલા મોટા છે. હજી તો ઉપાદથી શૈયાથી ઉત્પન્ન થાય, ઉત્પન્ન થઈને સૌથી પહેલા જીનેન્દ્ર ભગવાનનું દર્શન પૂજન કરવા જાય. એમના દર્શન પૂજન જ આપણા અઠવાડિયાઓ અને મહિનાઓ ચાલે, ખ્યાલ આવે છે? અષ્ટાનિકા જેવી રીતના નંદીશ્વર દ્વીપમાં જાય છે તો 8 દિવસ તો કન્ટિન્યુઅસ પૂજા કરે છે, વચમાં કોઈ બ્રેક લેતા નથી, કન્ટિન્યુઅસ પૂજા ચાલે 8 દિવસ. એટલે દેવોના આયુષ્ય એટલા લાંબા છે કે જાણી એના માટે 50-100 વર્ષ કઈ નથી, ખ્યાલ આવે છે? તો જો કાળની અપેક્ષાએ બી મનુષ્ય બહુ બહુ દુર્લભ છે, ક્ષેત્રની અપેક્ષાએ બહુ દુર્લભ છે, ભાવોની અપેક્ષાએ અત્યંત દુર્લભ છે, કે અમુક જ એવા પુણ્ય પાપ રૂપ બેલેન્સ ભાવ હોય તો જ મનુષ્ય બહુ મળે છે. કેમ કે થોડું વધારે પુણ્ય થઈ જાય તો દેવમાં વયા જાય, થોડું ઓછું પુણ્ય હોય પાપ વધારે હોય તો ટીએનસી નરકમાં વયા જાય. એટલે આ મનુષ્ય બહુની દુર્લભતા ઘણી છે. ચાલો ફરીથી આગળ વાંચીએ. આ સર્વની વચમાં થાળીના આકારે જંબુદ્વીપ છે, એમાં આપણે અને સિમંદર પ્રભુ અહીંયા રહીએ છીએ, સિમંદર પ્રભુ વગેરે રહીએ છીએ. ત્યાર પછી લવણ સમુદ્ર છે, એની ચારે બાજુ ધાતકી ખંડ દ્વીપ છે, એની ચારે બાજુ કાળો દધી સમુદ્ર છે. ચારે બાજુ એટલે વલયાકાર જે આખું છે વ્યવસ્થા. તેની ચારે બાજુ પુષ્કર દ્વીપ છે, અને તેની ચારે બાજુ પુષ્કળવર સમુદ્ર છે. આવી રીતે એકબીજાથી ઘેરાયેલા અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. સૌથી છેલ્લો દ્વીપ સ્વયંભૂ રમણ દ્વીપ છે અને છેલ્લો સમુદ્ર સ્વયંભૂ રમણ સમુદ્ર છે. બરાબર. જો બીજું પણ વિચાર કરો કે વચમાં દ્વીપ છે પછી સમુદ્ર છે, એટલે લવણ સમુદ્ર છે એ પહેલો દ્વીપ પહેલો સમુદ્ર કહેવાય. પછી બીજો ધાતકી ખંડ છે તો બીજો ધાતકી કાળો દધી સમુદ્ર સેકન્ડ સમુદ્ર કહેવાય. આ સમુદ્ર અને દ્વીપો ઇવન સંખ્યામાં છે. ખ્યાલ આવ્યો? દ્વીપ અને સમુદ્ર ઇવન નંબર્સમાં છે. નહીં તો છેલ્લે સમજો, પહેલા આપણે વચ્ચે જંબુ દ્વીપ છે તો છેલ્લો દ્વીપ હોય તો ઓડ સંખ્યા થઈ જાય, પણ છેલ્લો સમુદ્ર છે ધેટ શોઝ કે ઇવન નંબર. બરાબર ને? હા, ફરીથી વચમાં દ્વીપ છે પછી સમુદ્ર છે, એટલે બે સંખ્યા થઈ ને, બે સંખ્યા થાય એટલે ઇવન નંબર થાય. ઓડ નંબર્સ પર બધા દ્વીપ છે અને ઇવન નંબર્સ પર સમુદ્ર છે. તો પહેલો દ્વીપ અને છેલ્લો સમુદ્ર ઇન્ડિકેટ્સ કે ટોટલ સંખ્યા ઇવન નંબર. બરાબર. આગળ જો, ફરીથી શું વ્યવહાર પલ્ય રહી ગયું? વ્યવહાર પલ્યમાં કાંઈ મપાતું નથી. અધ્ધા પલ્યમાં સાગરોપમ અને પલ્યોપમ જેવા આયુષ્યાદી મપાય છે. ઉદ્ધાર પલ્યમાં દ્વીપ સમુદ્રની સંખ્યા મપાય છે. વ્યવહાર પલ્ય ખાલી ઓલી ગણતરી કરવા માટે કામમાં આવે છે, બાકી એમાં કાંઈ મપાતું નથી. હા, એ ઇટ ઇઝ અ સ્ટેપ ટુ કેલ્ક્યુલેટ કે ઉદ્ધાર પલ્ય અને અધ્ધા પલ્ય કેટલા થાય. બરાબર. ચલો આગળ. આઠમું સૂત્ર, દ્વીપો અને સમુદ્રનો વિસ્તાર અને આકાર. જો આ પણ સરસ સૂત્ર છે, જો વાંચીએ સંસ્કૃત. દ્વીર દ્વીર વિષકંભાઃ પૂર્વ પૂર્વ પરિક્ષેપિણા વલયાકૃતયઃ. આ વિષકંભ, વિષકંભ એટલે ડાયામીટર. ડાયામીટર નહીં, આ સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં વિષકુંભ કહેવાય. બરાબર. તો દ્વિ દ્વિ એટલે દ્વિ દ્વિ વિષકંભાઃ, ડબલ ડબલ. આ વિષકંભ એટલે ડાયામીટર, એનું ડાયામીટર ડબલ ડબલ થતું જાય છે. પૂર્વ પૂર્વ પરિક્ષેપિણા, પહેલા પહેલા કરતા એનું ડબલ ડબલ થતું જાય છે. અને વલયાકૃતય, વલયાકાર એ દ્વીપ સમુદ્રની રચના છે. જો અર્થ, પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર બમણા બમણા વિસ્તારવાળા અને પહેલા પહેલાના દ્વીપ સમુદ્રને ઘેરતા ચૂડી સમાન આકારવાળા હોય છે. હવે આમાં બમણા એટલે કેવી રીતના ગણવું? કે આજે જંબુ દ્વીપ છે તો એની લવણ સમુદ્રની એક સાઈડ ડબલ છે, ટોટલ ડબલ છે એમ ન લેવું, કેમ કે નહીં તો આખું ગણિત બગડી જાય. ટોટલ ડબલ લ્યો તો આ એક લાખ, તો અહીંયા ખાલી 50,000, અહીંયા 50,000, એમ ગણીને 2 લાખ થાય. એમ નહીં, આ 1 લાખ, આ બાજુ 2 લાખ અને આ બાજુ 2 લાખ, એટલે ટોટલ મળીને 5 લાખ યોજન થયું. ખ્યાલ આવે? વચમાનું 1 લાખ એમ. હા, હવે આ 2 લાખ થયું તો એના પછીનો જે ધાતકી ખંડ છે 4 લાખ એક બાજુ, 4 લાખ બીજી બાજુ, એટલે 8 + 5 = 13, 13 લાખ થયું. બરાબર. હવે એના પછી કાળો દધી સમુદ્ર, તો 8 લાખ એક બાજુ, 8 લાખ બીજી બાજુ, એટલે 16 + 13 = 29. એના પછી પુષ્કર દ્વીપ, તો પુષ્કર દ્વીપ 16 લાખ એક બાજુ અને 16 લાખ બીજી બાજુ, એટલે 32 + 29 કેટલા થયા? 61. પણ ઓલા 16 માંથી વચમાં માનુષ્યોત્તર પર્વત અડધે છે, એટલે 8 અને 8 કાઢી નાખો, એટલે 61 - 16 45 લાખ યોજન. એવી રીતના 45 લાખ યોજનનું ગણિત બેસે. ખ્યાલ આવે? અને એમ કરતા કરતા જવું. હવે 16 પછી 32 - 32 - 64 - 64 એમ કરતા ડબલ ડબલ કરતા જવું. એકચ્યુઅલી દ્વીપ સમુદ્રની ગણતરી કરવાની એક ફોર્મ્યુલા પણ છે ગોમટસાર. સમજો, તમને 50મો દ્વીપ હોય એનું ડાયામીટર કેટલું એ ગણવું હોય તો એની આખી ફોર્મ્યુલા છે. એ મને હમણાં યાદ નથી, પણ બહુ સિમ્પલ છે ફોર્મ્યુલા, કે 2 - something - 1, 2 - 50 - 1, એવું જ કંઈક છે. બસ, ઇન્ટુ 1 લાખ યોજો, એવું કંઈક છે. એટલે તમે એ પછી ગણી લો તો તમને આ નંબર મળી જાય કે 50મા દ્વીપનું ડાયામીટર કેટલું હશે. ખ્યાલ આવે ને? ચલો આગળનું લઈએ, નવમું સૂત્ર. હવે જંબુદ્વીપ ઉપર આપણે આવીએ છીએ. આ એક મધ્યલોકની સાધારણ ચર્ચા આપણી થઈ. હવે જંબુદ્વીપની કેવી રચના છે એની વાત કરીએ. હા, એ પહેલા કીધું ને, ઉદ્ધાર પલ્યમાં મધ્યલોકના જે મધ્યલોકના દ્વીપ અને સમુદ્રની સંખ્યા એ ઉદ્ધાર પલ્યમાં મપાય છે. અને એની સંખ્યા છે 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય. એના સિવાય બાકી જ્યાં પણ પલ્ય શબ્દ આવે બધું અધ્ધા પલ્યમાં છે. બરાબર? એક તમે ક્યારે સાંભળ્યું હોય તો, સૌથી પહેલા કોઈ જીવને સમ્યક દર્શન થાય તો ઔપશમિક સમ્યક તો થાય ને. ઔપશમિક સમ્યક તો થતા મિથ્યાર્થના ત્રણ ટુકડા થઈ જાય. કયા ત્રણ ટુકડા થાય? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. આ ત્રણની ત્રણ ટુકડા થાય એટલે ત્રણના નિષેક રચના થઈ જાય. બરાબર? ત્રણની સત્તા થાય. હવે એ નિષેકની રચના, એ જે સ્થિતિ હોય ને, એ સ્થિતિ પલ્યોના કાળમાં હોય છે. આ પલ્યની કમ્પેરિઝનમાં તમને કેવું કહું છું, જનરલી આપણે મિથ્યાત્વની સત્તા કેટલી, તો મેક્સિમમ 70 કોડાકોડી સાગરો. બરાબર? પણ આ જે ત્રણ ટુકડા થયા ને, તો ત્રણ ટુકડામાં બીજા બે ટુકડા જે છે એની સત્તા એ પલ્યોપમમાં હોય છે. એટલે પલ્યોપમ સુધી જીવને બીજી વાર ઔપશમિક સમ્યક તો ડાયરેક્ટ નથી થતું. કોઈને સમજો કે સમ્યક તો પડી ગયું, અને બીજી વાર સમ્યક તો થાય તો ક્ષાયોપશમિક સમ્યક તો થાય છે, કેમ કે ત્યાં સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિની સત્તા પડેલી છે. તો જ્યારે પાછું ત્રણને દબાવવાની વારી આવે તો ત્રણને દબાવવાની જરૂરત જ નથી, કેમ કે ત્યાં બે ને ઉપશમિત કરે છે ને સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવીને ક્ષાયોપશમિક સમ્યક તો થઈ જાય છે. હવે જ્યારે ત્રણેયની સત્તા ઓલમોસ્ટ ખતમ થવા આવી હોય, ઓલમોસ્ટ પલ્ય આદિ કાળ પછી, એક્ઝેક્ટ પૃથકત્વ પલ્ય કહેવાય છે, હવે એને હમણાં નથી જવું એમાં ડિટેલ, પણ બેઝિકલી એની સત્તા પૂરી થવા આવે ત્યારે હવે ફરીથી ત્રણેયને દબાવીને જીવ ઔપશમિક સમ્યક તો ફરીથી કરી શકે. એટલે પલ્યની કાળનું શું મહત્વ છે તમને બતાવવા માટે બીજું એક એક્ઝામ્પલ મેં આપ્યું. ખ્યાલ આવે છે? ત્યાં બધું અધ્ધા પલ્ય જ લેવું. જ્યાં જ્યાં બીજે ક્યાંય પણ પલ્ય શબ્દ આવે તો બધું અધ્ધા પલ્યમાં, અધ્ધા અધ્ધા પલ્ય, અધ્ધા પલ્ય. ભોગભૂમિનું આયુષ્ય, જગન્ય ભોગભૂમિમાં એક પલ્ય, મધ્યમમાં બે, ઉત્કૃષ્ટમાં ત્રણ, એક પલ્ય, બે પલ્ય, ત્રણ પલ્ય, આ બધા અધ્ધા પલ્યમાં મપાય. મનુષ્ય અને તિર્યંશનું મેક્સિમમ આયુષ્ય ત્રણ પલ્યોપમ. પલ્યોપમ કહો કે પલ્ય કહો, એક જ વસ્તુ છે, બધા અધા પલ્યમાં મપાય છે. બરાબર? ચાલો હવે આપણે આગળ આવીએ, થોડું જંબુદ્વીપની શરૂઆત કરીએ. જે નવમું સૂત્ર છે, જંબુદ્વીપનો વિસ્તાર અને એનો આકાર. તન મધ્યે મેરુ નાભિવૃતો યોજન શત સહસ્ર વિષકંભો જંબુદ્વીપ. શું કહે છે કે તે બધાની વચ્ચે, એટલે આટલા અસંખ્યા દ્વીપ સમુદ્રની જે વાત કરી એ બધાની સેન્ટરમાં, તે બધા દ્વીપ અને સમુદ્રની વચમાં જંબુદ્વીપ છે. તેની નાભી સમાન સુદર્શન મેરુ છે. એ મેરુ પર્વત, સોરી, જંબુદ્વીપની પણ સેન્ટરમાં એકદમ વચ્ચે નાભી સમાન મેરુ પર્વત છે. કયો મેરુ છે? કે સુદર્શન મેરુ પર્વત છે. તથા જંબુદ્વીપ થાળી સમાન ગોળ છે અને 1,00,000 યોજન તેનો વિસ્તાર. જંબુદ્વીપનું ડાયામીટર કેટલું? કે 1,00,000 યોજન. એમાં સુદર્શન મેરુનું ડાયામીટર કેટલું કોઈ કહી શકે? બોલો, કોઈને ખ્યાલ છે? વેરી ગુડ, 1,000 યોજન. સેન્ટરમાં 1,000 યોજનનો મેરુ પર્વત સુદર્શન મેરુ, એની હાઈટ છે 1,00,000 યોજન. એટલે સમજો કે આ આખો આપણો સેન્ટરમાં જંબુદ્વીપ છે અને એમાં ઉપર આવી રીતના મેરુ પર્વત વર્ટિકલ વિરાજેલો છે. એટલે સેન્ટરનો જે જંબુદ્વીપ છે આખો ફ્લેટ 1,00,000 યોજનનો સર્કલ, અને વચમાં આવી રીતના મેરુ પર્વત એક આંગળીની સમાન ઉપસીને બહાર આવેલો એ 1,00,000 યોજન. 1,00,000 યોજન સામાન્ય રીતે કહેવાય 1,40,000 યોજન એ છે, જો આગળ એની ટીકામાં છે. સુદર્શન મેરુની ઊંચાઈ 1,00,000 યોજનની છે, એમાંથી તે 1000 યોજન નીચે જમીનમાં અને 99000 યોજન જમીનની ઉપર છે. તે સિવાય 40 યોજનની ચુલિકા છે. બધી અકૃત્રિમ ચીજોના માપમાં 2000 કોષનો યોજન લેવામાં આવે છે. તે મુજબ અહીં લેવું સમજાય છે. આપણે યોજનમાં બી લાસ્ટ ટાઈમ બે પ્રકારના યોજન જોયા હતા, એક વ્યવહાર યોજન અને એક પ્રમાણ યોજન. જેવી રીતના આપણે કહીએ કે ઐરાવત આથી 1 લાખ યોજનનો હોય છે, તો એ 1 લાખ યોજન વ્યવહાર યોજન છે. અને જંબુદ્વીપ બી 1 લાખ યોજનનો છે, એ પ્રમાણ યોજન છે. પ્રમાણ યોજન એટલે કે જેમાં એક યોજનમાં લગભગ 4000 માઇલ થાય છે, અને વ્યવહાર યોજનમાં એક યોજનમાં 8 માઇલ થાય છે. 500 ટાઈમ્સ એમાં ફરક પડે છે, 500 ગણો ફરક. ખ્યાલ આવે છે કે નહીં? તો અહીંયા જ્યાં જ્યાં યોજનની વાત આવશે એ બધું પ્રમાણ યોજન જ લેવું. ડિસ્ટન્સીસ જ્યાં બી માપવામાં આવે, જો આ ધ્યાન આપજો, જ્યાં જ્યાં ડિસ્ટન્સીસ માપવામાં આવે એ બધી પ્રમાણ સંખ્યા છે. અને જ્યાં જ્યાં જીવોની અવગાહના માપવામાં આવે, શરીરની સાઇઝ, એ બધી વ્યવહાર સાઇઝ છે. ખ્યાલ આવે છે? જેવી રીતના ધનુષમાં પણ 2 શબ્દ આવે છે કે મહાવીર ભગવાનનું શરીર 7 હાથનું કહીએ ને આપણે, એટલે 1 ધનુષ લગભગ, 1 ધનુષ 7 હાથ. હવે આ ધનુષ કયું? કે વ્યવહાર ધનુષ. આદિનાથ ભગવાનની અવગાહના તો 500 ધનુષનું. તો કયું ધનુષ? કે આ વ્યવહાર ધનુષ. અને સમજો કે તમે આ દ્વીપમાં જે ડાયમેન્શન હોય એમાંથી ધનુષ કાઢો તો એ પ્રમાણ ધનુષ છે, એ જુદું. આ ખ્યાલ આવે છે ને? ચાલો, તો આ 2000 કોષ અહીંયા લેવું. આગળ, કોઈ પણ ગોળ ચીજનો પરિધિ એટલે એનું સરકમફરન્સ, તેના વ્યાસ કરતા 3 ગણાથી સહેજ વધારે, એટલે કે 22/7 હોય છે. પાય અને ઇન્ટુ ડાયામીટર એમ કહે ને આપણે, સરકમફરન્સ ઇઝ ઇક્વલ ટુ પાય મલ્ટીપ્લાઇડ બાય ડાયામીટર, અને પાય ઇઝ 22/7. એટલે એના પ્રમાણે જંબુદ્વીપનો પરિધિ, હવે આ સિમ્પલ છે ને, 1 લાખને તમે પાયથી મલ્ટીપ્લાય કરો તો જે આવે, તો જંબુદ્વીપનો પરિધિ 3,16,227 યોજન, 3 કોષ, 128 ધનુષ અને 13.5 અંગુલથી કંઈક અધિક થાય છે. પાયનું ડાયમેન્શન એવું છે ને, ઇટ ઇઝ નોન ડિટર્મિનેટ, ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટ, એટલે તમે એના ડાયમેન્શન અને ડેસિમલ પોઈન્ટ કન્ટિન્યુ કરી શકો. તો જેટલું લાંબુ તમે કરો એ પ્રમાણે અહીંયા આખી સાઈઝ આવી જાય છે. થર્ડ પોઈન્ટ, આ દ્વીપના વિદેશ ક્ષેત્રમાં આવેલા ઉત્તર કુરુ ભોગભૂમિમાં, જો હવે તમને ખ્યાલ હોય તો ભૈયા થોડા જંબુદ્વીપ કા મેપ નિકાલીએ. નેક્સ્ટ વાળા, હા બસ, જો આ આખો જંબુદ્વીપનો ડાયગ્રામ છે. હમણાં આખો ડાયગ્રામ સમજવા નહીં જોઈએ, કેમ કે આપણો ટાઈમ લગભગ થવા આવ્યો છે, પણ જો થોડું ઝૂમ ઇન કરો ભૈયા, વચમાં સુદર્શન મેરુ જે લખેલું છે, સુદર્શન મેરુના નોર્થ ઈસ્ટ સાઈડ એક નાનકડું ડોટ છે, એનું નામ આપ્યું છે જંબુ વૃક્ષ. મળ્યું જંબુ વૃક્ષ? ઉપર લખેલું છે જંબુ વૃક્ષ. આ એક પૃથ્વીકાયિક રચના છે, આ વૃક્ષ એટલે કોઈ ઝાડ નથી, એક પૃથ્વીકાયથી બનેલી રચના છે. પણ એ જંબુદ્વીપમાં આવી રીતના વિદેહ ક્ષેત્રમાં, આ ઉપરનો એરિયા છે ને જે જેની અંદર જંબુ વૃક્ષ હતું, એને ઉત્તર કુરુ કહેવાય. એ ઉત્તર કુરુ એક ભોગભૂમિ છે. એ ઉત્તર કુરુ ભોગભૂમિની અંદર જ્યાં જંબુ વૃક્ષ છે, એને કારણે આખા દ્વીપનું નામ જંબુદ્વીપ પડેલું છે. ખ્યાલ આવે? ફરીથી જો તમે જોશો સુદર્શન મેરુની ઉપરનો ભાગ, તો ત્યાં લખ્યું છે ઉત્તર કુરુ, લેફ્ટ સાઈડ. એ આખો જે પોર્શન છે, જે એ આખો પોર્શન ઉત્તર કુરુ છે. કયો પિંક કલર છે? પિંક કલર ને, આખો પિંક કલરનો પોર્શન ઉત્તર કુરુ છે. નીચે સિમિલરલી દેવકુરુ લખેલું છે. આ ઉત્તર કુરુ અને દેવકુરુ બે ઉત્કૃષ્ટ ઉત્તમ ભોગભૂમિ છે. અને પછી જે નીચે આપણે આવશું પર્વતોની નીચે, તો મધ્યમ અને જગન્ય ભોગભૂમિ, એની ચર્ચા કરશો જે નેક્સ્ટ સૂત્રમાં જ આવશે. પણ મેઇન તો મારે બતાવવું છે કે જો ત્યાં એક બધું પર્પલ ડોટ છે, જે જંબુ વૃક્ષ લખેલું છે, એને કારણે આ દ્વીપનું નામ જંબુ દ્વીપ પડેલું છે. હા, એ જે ગ્રીન એરિયા જે છે એ ગ્રીન એરિયા વિદેશ ક્ષેત્ર નથી, એ ઓલી ભૂમિ છે. મેરુ પર્વતમાં જે ભદ્રશાલ વન છે એ ભદ્રશાલ વન છે. એની ચર્ચા આવશે આપણે ધીરે ધીરે, બધું એક 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 આવશે. જે પછી સાઈડમાં વર્ટિકલ જે ઓલા એરિયા છે, બ્રાઉનિશ કલર કયો છે જે આમ વર્ટિકલ એરિયા છે ને, એ વિદેહ ક્ષેત્ર છે. 16 એટલે 8 અને 8, એની ચર્ચા આપણે કરશું થોડા. ચાલો સૂત્રમાં આવી જઈએ પાછા. 9મા સૂત્રમાં 3rd પોઈન્ટ, આ દ્વીપના વિદેહ ક્ષેત્રમાં આવેલ ઉત્તર પૂર્વ ભૂભૂમિમાં અનાદિ નિધન પૃથ્વી કાયી રૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુ વૃક્ષ છે. જો આ બહુ સરસ છે, જંબુ વૃક્ષ આપણે જનરલી જ્યાં જ્યાં જોયું હોય ને, તો બસ એક વૃક્ષ જેવું બતાવીએ, ઉપર એક ચૈત્યાલય બતાવી દઈએ, પણ ખરેખર એવું નથી. ખરેખર ઘણું કોમ્પ્લેક્સ આખી અરેન્જમેન્ટ છે. આ જે જંબુ વૃક્ષ છે તો સેન્ટરમાં એક મોટું વૃક્ષ છે, એની 4 દિશાઓમાં 3 દિશાઓમાં તો ભવનો છે જેની અંદર વ્યંતર દેવો દેવીઓ રહે છે, અને 4થી દિશામાં પૂર્વ દિશામાં એક અકૃત્રિમ ચૈત્યાલય છે. એના સિવાય આ જે જંબુ વૃક્ષ છે ને તેની 9 પરિધિઓ હોય છે, એના 9 જુદા જુદા કોટ હોય. આ બહારની આખી જેવી રીતના સમોશરણમાં કેવી રીતના અરેન્જમેન્ટ હોય, એવી રીતના આમાં પણ અરેન્જમેન્ટ છે. અને એના બાજુમાં પણ, એના બહારના કોટાઓમાં પણ નાના નાના વૃક્ષો હોય છે, એને એના પરિવારના વૃક્ષો કહેવાય. ખ્યાલ આવે છે? એક મેઇન વૃક્ષ છે અને બાકી નાના નાના પરિવારના વૃક્ષો છે. એ મેઇન વૃક્ષની નીચે ભદ્રાસને પણ જૈન પ્રતિમાઓ વિરાજમાન હોય છે. એ તમે ઓલું જૈન ડિજિટલ ટેકનોલોજીનો વિડીયો જોજો, એમાં તમને ઘણું ક્લિયર થઈ જશે. તો જો ફરીથી વાંચે, આ દ્વીપના વિદેહ ક્ષેત્રમાં આવેલ ઉત્તર પૂર્વ ભોગભૂમિમાં અનાદિ નિધન, અનાદિ નિધન એટલે કે આ વૃક્ષ કોઈ બનાવ્યું નથી, અકૃત્રિમ છે. હા, એટલે પૃથ્વી વૃક્ષના શેપમાં છે એમ સમજી લઈએ. પૃથ્વી કાય રૂપ અકૃત્રિમ પરિવાર સહિત જંબુ વૃક્ષ છે, તેથી દ્વીપનું નામ જંબુ દ્વીપ છે. જો આ જંબુ દ્વીપ, આ જે વૃક્ષો જે છે ને, આપણે એક ક્લાસ એના ઉપર પણ પહેલા થઈ ગયો છે કે આ અકૃત્રિમ ચૈત્યાલયના પણ જુદા જુદા પ્રકાર હોય છે. એક ઉત્કૃષ્ટ જિનાલય હોય છે, પછી મધ્યમ જિનાલય હોય, પછી જગન્ય હોય, પછી વિશેષનિક હોય, વિશેષનિક એટલે જુદા જુદા ડાયમેન્શનમાં, અને છેલ્લું હોય જે લઘુ જિનાલય. તો આ જંબુ વૃક્ષ અને શાલ્મલી વૃક્ષ ઉપર લઘુ જિનાલયો હોય છે, એકદમ નાના હોય. ઓલા 100 યોજન, 50 યોજન, 75 યોજન એવા બધા હોય. જ્યારે આ વૃક્ષ આ અમુક કોષમાં જ હોય આ જિનાલયો, એટલે એની પણ ખૂબ વિશેષ ચર્ચાઓ છે. એની ચર્ચા આપણે જોશું ક્યારેક ટાઈમ મળશે એવી રીતે આપણે. તો જો આપણે આજે મધ્યલોકની શરૂઆત કરી, મધ્યલોક ક્યાં આવેલું છે એ જોયું, અને એનામાં પછી અસંખ્યા દ્વીપ સમુદ્રમાં જંબુદ્વીપ, જંબુદ્વીપની શું રચના છે, આગળના ઘણા બધા 10-15 સૂત્ર હવે એના ઉપર જ આવશે, તેની આપણે વિશેષ મેપ સહિત નેક્સ્ટ ક્લાસમાં આગળ ચર્ચા કરશું. ચાલો, જીવવાણી સ્થિતિ. એ જ નવાણી ભારતી તો હિ જપો દિન રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચૈન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો. બોલો જીનવાણી માતનો, અનંત કૃપા નિદાન શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.